జగతి మంగళం మంగళం సాధవ సర్వే జైన కర్మోస్తు మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం స్థూలిభద్రాద్యా జైన కర్మోస్తు అజ్ఞానతిమిరాంధానాం జ్ఞానాంజనశలాకయా చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే మహాదేవా కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహమందే తత్వలోచనదాయక ప్రభుతత్వలోచనదాయక
శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్ రాజ్కోట్ మంగళవార తారీఖ్ 26 జనవరి 2010 శ్రీమద్ రాజచంద్ర వచనమృత క్రమవార పత్ర స్వాధ్యాయ పత్రాంక 531 ముంబై అసోవద్ 1950 આપના લખેલા ત્રણેય પત્રો પહોંચ્યા છે જેનો પરમાર્થ હેતુ એ પ્રસંગ હોય તે થોડી એક વિગત જો આજીવિકાદી પ્રસંગ વિશે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે પણ આ કડીકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું છે તે હાલ કરવા યોગ્ય નથી બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વતી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી કેમ કે તમારા પદ પ્રત્યે અન્ય ભાવ નથી પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર છે અને એ પત્રના અનુસંધાનમાં જ બીજો 532 પત્ર છે એ સાથે જ લઈ લે તે જ દિવસે લખ્યો છે મુંબઈ અસવદ અમાસ 1950 તમારા લખેલા ત્રણેય પત્રોના ઉત્તરનું એક પત્તું એટલે જે પત્ર આપણે વાંચ્યું તે આજે લખ્યું છે જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય તેથી ફરી આ પત્તું લખ્યું છે તમારું ચિંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી પણ અમારું ચિત્ત હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવો એમ કહે છે આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી અને આવી જ સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ જ નહીં પ્રણામ હા એમ છે જ નહીં પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે જ્ઞાની પુરુષ અને જિજ્ઞાસુ મુમુક્ષુ જીવો સાથેના સંબંધની શું મર્યાદા હોય છે શું ગરિમા હોય છે એ આ પત્રની અંદર બહુ ગંભીરતાથી પરમ કૃપાળુ દેવે એકાદ બે વાક્યમાં સંકેત કરીને જણાવ્યું છે ત્રણ પત્રો સૌભાગભાઈ લખે છે ત્યારે એનો જવાબ ના છૂટકે લખે છે. અને લખે છે ત્યારે કહે છે કે જેનો પરમાર્થ હેતુ એ પ્રસંગ હોય તે થોડી એક વિગત જો આજીવિકાદી પ્રસંગ વિશે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. જ્ઞાની પુરુષ પાસે શું વિષય? કેવળ પરમાર્થ, પરમાર્થ અને પરમાર્થ. આત્મકલ્યાણ સિવાય જ્ઞાની પુરુષ પાસે કંઈ પણ ઈચ્છવું આપણને લાગે, પણ જ્ઞાની પુરુષની દશામાં એનો પ્રતિભાવ આ કૃપાળુદેવે સ્પષ્ટ લખ્યો છે, ત્રાસ આવી જાય છે. આપણે કંઈ માગીએ, આપણે કંઈ કહીએ, આપણે ક્યારે વિચાર કરીએ કે જ્ઞાની પુરુષને આ ત્રાસરૂપ છે? જેનો સંબંધ પરમાર્થ પ્રસંગે છે, પરમાર્થના હેતુએ છે, જેની સાથેનો સંબંધ આપણો શું છે? એ કંઈ આપણો કાકાનો દીકરો ભાઈ છે, માટે આપણે જઈએ છે, વેવાયેલા છે, કોઈ સંબંધ છે સંસારનો? નહીં, જ્ઞાની છે, સત્પુરુષ છે, ત્યાગી છે, આત્મકલ્યાણના ઉપાસક છે, વિતરાગ માર્ગના આરાધક છે. આપણે એમની પાસે જઈએ અથવા એમની સાથેનો સંબંધ હોય, કંઈ ને કંઈ પત્ર લખવાનું થાય, મળવાનું થાય, બોલવાનું થાય, તો કહે છે કે પરમાર્થ હેતુએ જેની સાથે પ્રસંગ હોય એમાં થોડી એક વિગત જો આજીવિકાદી પ્રસંગ વિશે જણાવે કે લખે તો તેથી ત્રાસ આવી જાય છે. આજીવિકા પોતાના સંબંધી સંસારના સુખ, આ મળે તે મળે, આ આમ થાય તેમ થાય, આ બધું આજીવિકા એટલે આપણા જીવિત અભ્ય સંબંધી બધી વિગતો, સાંસારિક. આ સાંસારિક વિગતો સંબંધી કૃપાળુદેવ જણાવે છે કે થોડી એક વિગત પણ તમે લખો અથવા જણાવો છો તો તેથી ત્રાસ આવી જાય છે. આ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાનીને ગમે તો જ્ઞાની નથી. અત્યારે તો ગમે શું કરો છો, કેમ ચાલે છે, દીકરો ક્યાં છે, દીકરી ક્યાં છે, હમણાં જમાઈ ક્યાં ગયા છે, કેમ ચાલે છે બધાનું, બસ આવો જ રસ છે. અહીંયા કહે છે કે આવી વાત કરો તો પણ અમને ત્રાસ આવે છે. જેનું જીવન પરમાર્થની સાધના રૂપ છે એની સાથે વ્યવહારની વાત થાય તો એની દશા શું? તો કે ત્રાસ આવી જાય છે. એક જગ્યાએ ત્રાસ આવે છે અને બીજી જગ્યાએ એની ઈચ્છા જાગે છે, આતુરતા જાગે છે, કુતૂહલતા જાગે છે, જિજ્ઞાસા જાગે છે. શું કરો છો ને, કેમ છો ને, પછી ક્યારે આવવાનો છો ને, શું કરવાનું છે, પ્રસંગમાં કેટલા નોતરશો ને, સમારંભ કેટલો કરશો ને, કોણ કોણ આવવાનું છે ને, કોણ કોણ નથી આવવાનું, ક્યાં પાર્ટી રાખી છે, ગોઠવું, રિસેપ્શન ક્યાં રાખ્યું છે, કોને બોલાવ્યા છે, આ બધી વાતો જ્ઞાનીઓ કરે. જેણે સંસારનો સર્વસંગ પરિત્યાગ કર્યો છે એની પાસે આ વાતો છે બધી. કૃપાળુદેવ કહે છે અંતરંગની અમારી સ્થિતિ અમને તો ત્રાસ થાય છે, સૌભાગ્યને લખે છે. શું તમે આ લખો છો? પણ સમાધાન કેવું મેળવે છે? પણ આ કડીકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી. કાળનું એવું ભયંકર સ્વરૂપ છે, એવું વિષમ સ્વરૂપ છે કે મહાત્માના ચિત્તને પણ ઠેકાણે ન રહેવા દે. કાળના પ્રવાહમાં સમય અનુસાર આ બધું ચાલે એવું કરનારા જે છે ચારિત્રમાં, એ તો બધા ફેંકાઈ ગયા. કારણ કે કાળ તો મહાત્માના ચિત્તને પણ ઠેકાણે ન રહેવા દે, આ કાળનું સ્વરૂપ છે. કડીકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી. બહુ જાળવવું જોઈએ. કાળના નામે, આના નામે, તેના નામે કોઈ પણ પ્રકારનો બીજો વિકલ્પ પરમાર્થ સિવાય પ્રવેશવા દેવો જોઈએ નહીં. શ્રાવકની આરાધના હોય, સાધકની હોય, મુમુક્ષુની હોય કે મુનિની હોય, નિયમ તો એક જ સરખો છે કે જ્યાં જ્યાં પરમાર્થ માર્ગની આરાધના છે ત્યાં સંસારની બાબતોને ગૌણ કરવી જોઈએ. એ છે જ, એ પ્રસંગો અનએન્ડિંગ છે, એનો કોઈ ઉકેલ નથી, એનો કોઈ અંત પણ નથી. ચાહે ના કરે, એની સાથે જેવો ઉદય આવે તેવું દરેક વ્યક્તિએ પોતપોતાના શુભાશુભ કર્મના ઉદયને ઝીલતા જવો, વેદતા જવો અને એમાં ને એમાં આત્મકલ્યાણના માર્ગે આગળ વધતા રહેવું. પણ એ જ પ્રશ્નો ભેગા લઈને બધી જગ્યાએ જઈએ, આત્માના કલ્યાણમાં પણ સંસારના પ્રશ્નો લઈને જઈએ, તો કે આત્મકલ્યાણ થાય છે? અને આ કાળનું સ્વરૂપ આ છે, ચિત્તને ઠેકાણે રહેવા દે નહીં. માન સીધો આવ્યો હોય ત્યાં કોઈ એવી ઉપાધિ પાછી ઊભી કરે અને ઉપાધિમાં એવો પોતે ફસાઈ જાય, ઠેકાણે ન આવે. એમ વિચારીને તમારા પત્રો વાંચ્યા છે અને તેમાં વેપારની ગોઠવણ વિશે જે આપે લખ્યું છે એ હાલ કરવા યોગ્ય નથી. ઈચ્છા છે સુભાષભાઈની કે કંઈક વેપારનું આયોજન થાય. મુંબઈમાં છો, છોકરાઓ ઠેકાણે પડે અને કંઈક આવું થાય. અને આજે છોકરાઓને ઠેકાણે પાડવા માટે તમે ઘણા બાપા નમસ્કાર કરતા જોયા છે ગુરુઓને, ચારે બાજુ ઠેકાણ, વાત એક જ, કા છોકરી ઠેકાણે પડે અને કા છોકરો ઠેકાણે પડે. પરમાર્થ બરમાર્થ તો બધું ઠીક છે, આજ છે કરે છે, તો કે છે એ વાત હલ કરવા જેવું નથી. અને તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમે કહો છો આમ કરો, અરે એ એટલું શું? તમારા માટે તો અમે એથી પણ વધારે કરવા માટે તૈયાર છીએ. કારણ કે કૃપાળુદેવ કહે છે તમારા પ્રત્યે અન્ય ભાવ નથી. કેટલી જબરજસ્ત વાત મૂકી છે અહીંયા સુભાષભાઈ ઉપર. પણ આ વાત પકડાશે કે નહીં? જ્ઞાની પુરુષને કોઈ એક વિશેષ આ જગત પૂરતો, આ જીવન પૂરતો સંબંધ નથી હોતો. કોઈ એવો વિશેષ પારમાર્થિક ઋણાનુબંધ હોય છે. સ્વભાગ સાથે અગાઉ પણ કહે છે તમે અમારા અથાગ ઉપકારી છો અને અમે તમને બદલામાં તો જ્ઞાનધારા આપવા માગીએ છીએ, આજીવિકા નહીં. પણ મહાત્માના ચિત્તને ઠેકાણે રહેવા ન દે એવા કાળમાં જીવ ભૂલી જાય તો જ્ઞાની પાસે પણ સાંસારિક સુખની સુવિધાની માગણી કરી દેશે. પણ જ્ઞાની કે છે કે તમે આ માંગ્યું એટલું જ નહીં પણ એથી વધારે પણ કદાચ તમે અમને કરવાનું કયો ને તો પણ અમને કઈ હરકત નથી, કેમ કે તમારા પ્રત્યે અન્ય ભાવ નથી. જ્ઞાનીને આપણા પ્રત્યે અન્ય ભાવ નથી એ ઓળખવું, એ સમજવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ. કારણ કે જ્ઞાનીઓની એવી પ્રેમસભર રીત હોય એટલે આપણને તો એમ લાગે કે એ બધું આપણા માટે જ કરે છે ને, એને મારું બહુ, એને મારા પ્રત્યે ઘણું. અને આપણે તો જે કંઈ જ્ઞાની હોય એને સંસારના સંબંધોની અંદર, જેમ કે ફલાણો પોલીસ ઓફિસર એને આપણી અરે બહુ હાર્યો, એને મારે પર્સનલ ફ્રેન્ડ અંગત, ઇન્કમટેક્સ ઓફિસર અંગત, મિનિસ્ટર એનો પીએ અંગત, એમ આ બધા જ્ઞાનીને અંગત કરીને બેઠા છે કે આ અમારા ખાસ વિશેષ. આપણે કઈ એટલે બધું કરે, તને પૂછીને પાણી પીએ એમને. અને એ સ્વરૂપ જ્ઞાનીનું નથી ભાઈ. એ પરમાર્થના સંબંધને ઓળખવા, એ પરમાર્થના સંબંધની ગંભીરતાને પકડવી બહુ આકરું છે. એ તમારા પ્રત્યે અન્ય ભાવ નથી, એ સંસાર સંબંધે નથી. આ તો એક એવા પ્રકારના આત્માઓ હોય છે એની આગળ કૃપાળુદેવ પોતાના અંતરંગની વાતો કરે છે. કારણ કે પૂર્વની સાધનાના ઋણાવલંબન ત્યાં છે. એટલે એક આગળના પત્રમાં આવશે પણ અત્યારે સંદર્ભમાં સમજવા માટે 548ની અંદર એક લખ્યું છે 442 પાના ઉપર કે રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારા માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. વાત છે આની ગંભીરતા જયારે પકડીએ ત્યારે કે છે કે આ તમે લખ્યું એટલું જ નહીં, એથી વધારે કરવું હોય તો પણ અમને વાંધો નથી. તમારે લખાય નહીં, તમારે લખવું ન જોઈ, અમને ત્રાસ આવે છે, પણ તમારા માટે જો તમે કહેતા હો તો અમે તો એથી વધારે કરવું હોય કોઈ વાંધો નથી. તમારા પ્રત્યે કોઈ અન્ય ભાવ નથી. એ અન્ય ભાવ એટલે રવજીભાઈના કુટુંબ માટે પણ જેમ વ્યવસાય મારે કરવો પડે છે અજ્ઞાનીનું જીવન. શ્રીમદ રાજચંદ્રજીનું વ્યવહારિક જીવન એમાં લખ્યું છે અમે પરેચ્છાથી જીવીએ છીએ અને પરેચ્છાથી ચાલવું છે. અમે અમારી ઈચ્છાએ આ વ્યવસાય પણ કરતા નથી. અમારા માટે હોય તો અમારે વ્યવસાય જ નથી કરવો, અમે તો સોંપી દીધું ભાગ્યને, થવાની હોય તે થાય. અમે ક્યારેય એ વિચાર કરતા નથી. આજીવિકા, દેહ, એની રક્ષા, એની ચિંતા, એને માટે થઈને કમાવવું, કઈ બચત કરવી, આ તો રવજીભાઈના કુટુંબનું માગણું છે અને એ મારે ચૂકવવાનું છે. ત્યાં સુધી એ વ્યવસાય મારે કરવો પડે છે, તેમ તમારા માટે કરવો પડતો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે. જ્ઞાનીની કોઈ ઓર દશા છે. શ્રીમદજીને ઓળખવા હોય તો પરમાર્થના તો કેટલાય ધારાધોરણ છે, એથી પર ઉઠવું પડશે. જુદી જ અંતરદૃષ્ટિ આપણે જ્યારે કેળવીશું ત્યારે શ્રીમદ રાજચંદ્રજીનું અંતઃકરણ આપણે ઓળખી શકીશું. એના ચિત્તનો પાર પામવો કઠિન છે. એ કહે છે કરીશ, રવજીભાઈ માટે જેમ કર્યું છે એમ તમારા માટે કરવામાં મને વાંધો નથી, પણ અમને ત્રાસ આવે છે. તો રવજીભાઈ માટે પણ જે થઈ રહ્યું છે એ હોંશથી કરે છે કે ત્રાસથી કરે છે, એ સમજાય કે અમે અત્યારે જે કરવું પડે છે, અમે જે કરી રહ્યા છીએ, તમને એમ હોય કે મુંબઈમાં ધંધો કરો છો, થોડુંક અમારું કરી લેજો, અમને રવજીભાઈ માટેના કુટુંબ માટે કરવું પડે છે, એ પણ કોઈ સુખદાયક નથી. અને જો ઉદય અસત્તાને પામે તો આ બધું મૂકીને ચાલ્યા જઈ, એટલી મોકળાશ અમારા આત્માને વિશે કૃપાળુ દેવને ઓળખવા. આ પરમાત્મા સ્વરૂપ પુરુષની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી એની સાથે જેની તેની સરખામણી કરવા માંડી જશું આપણે, અને ભૂલી જઈશું. સત્પુરુષ, સત્પુરુષનો માર્ગ ચૂકાઈ જશે. એટલે એ વાક્યનો આ સંદર્ભ લીધો છે. અને સૌભાગ્યને ખ્યાલ આવે એટલે એમણે લખ્યું છે કે આ પત્ર મેં લખ્યું, કદાચ તમે બહુ સંક્ષિપ્તમાં લખ્યું છે અને ઉત્તર વખતે તમે ન સમજી શકો, તે જ દિવસે તરત જ બીજું પત્ર જાય છે કે જે અમે તમને પત્રું લખ્યું છે તે સંક્ષેપમાં છે, તેનો ઉત્તર વખતે ન સમજી શકાય તેથી ફરી આ પત્રું લખ્યું છે. શું લખ્યું છે? કે તમારું ચિંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. પણ સરસ શું છે, અમે અમારા આત્મભાવથી પર રહીને તો એક પણ કામ કરતા નથી, એટલે રવજીભાઈના કુટુંબનું નથી કરતા. ખૂબ સમજવું પડે, ખૂબ ધીરજથી ભગવાનના વચનો વાંચતા વાંચતા સમગ્ર જીવન પેલા એને અર્પણ થઈએ, આપણે આપણી જાતને ભૂલીએ, એની પરમ ભક્તિ કરી અને એને કહેલા વચનના પાછળ રહસ્ય શું છે, આશય શું છે, અને પછી પ્રભુની દશા, અને તો સત્પુરુષનું અંતરંગ ઓળખાય. સત્પુરુષનું અંતરંગ ચારિત્ર આપણા ભાવના ફેરા ટાળે છે. અંતર ચરિત્ર ગુરુ રાજનું ભાંગે ભવ, એ અંતર ચારિત્ર તીર્થંકરોના, સત્પુરુષોના, કેવડીઓના અંતર ચારિત્ર જવા. કૃપાળુ દેવે પ્રભુશ્રીને 172માં એ જ કહ્યું કે સત્પુરુષોનું અંતર ચારિત્ર, એમની ચેષ્ટા, મન વચન કાયની ચેષ્ટા, એનું અખંડ નિધિ ધ્યાસન કરવું ભાવ છે, એની અંતરંગ ચારિત્ર છે, એનું ઓળખાણ જીવને સમજવું. અને એ ઓળખાણ કોઈક પુરુષના હૃદયના આવા વાક્યો શબ્દસ્થ થયા હોય ત્યાં મળે. હૃદયના ભાવો તો સામાન્ય રીતે વ્યક્ત થઈ શકતા નથી, એમાં પણ પારમાર્થિક ભાવો વ્યક્ત કરવા અતિ કઠિન છે. ઘણા લોકોએ પોતે પોતામાં સમાવી દીધું છે, પણ શ્રીમદ રાજચંદ્રજીની એક એટલી બધી વિશેષતા છે, એટલો અતિશય છે એની વાણીનો. એટલે ઉમાશંકરે લખ્યું કે અધ્યાત્મના ગૂઢ ભાવોને તંતોતંત શબ્દમાં ઉતારવાનું સામર્થ્ય તો કેવળ શ્રીમદ રાજચંદ્રમાં જોઈએ. આખા ગુજરાતી સાહિત્યનો કે મેં અભ્યાસ કર્યો છે, સમગ્ર ગુજરાતી સાહિત્યની અંદર વચનામૃતની તોલે આવે એવી એક એક કૃતિ નથી. અને એનું કારણ એ છે કે અધ્યાત્મ સાધકો તો ઘણા થયા આ દેશની, પણ એ પોતાના અધ્યાત્મના ભાવો અંતરંગના જે છે, જે વ્યક્ત ન થઈ શકે એવી અવસ્થાના છે, એને પણ શબ્દમાં તંતોતંત્ય વ્યક્ત કરવાનું સામર્થ્ય ભાષામાં એ તો શ્રીમદ રાજચંદ્રજીને દેવું. એ તો લખે છે કે મને એમ હતું કે ગુજરાતી ભાષા તો નમાલી છે, શુશાની ભાષા છે આમાં, પણ વચનામૃત વાંચ્યા પછી મારું એ અભિમાન ઉતરી ગયું, મારું મસ્તક ઝૂકી પડે છે કે ભાષાની અંદર આટલું સામર્થ્ય છે કે આવા અંતરંગ અવ્યક્ત સ્વરૂપના ભાવોને પણ સરળતાથી વ્યક્ત કરી શકાય, અને કેટલાય શબ્દો તો શ્રીમદજીએ પોતે જ એની રચના કરી છે. હી હેઝ કોઇન્ડ ધ ટર્મિનોલોજી, એણે કેટલાક પારિભાષિક શબ્દો શ્રીમદે મૂક્યા છે. તો કે એ લખે છે કે તમે કદાચ ન સમજી શકો તો કે જે આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. પણ અત્યારે તો અમારા ચિત્તમાં એમ આવે છે કે તમે જે કામ ચિંધી રહ્યા છો એવું ફળ મળી શકે એમ, એટલે મેં તમને ના જે પાડી છે કે આ કહ્યું છે કે તમારા પત્રો વાંચ્યા છે, તેમાં વેપારની ગોઠવણ વિશેમાં જે આપે લખ્યું છે તે હાલ કરવા યોગ્ય નથી, એમ જે લખ્યું છે એની પાછળ ફરીથી સ્પષ્ટતા કરે છે કે તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપસમાવો એમ કહે છે. અમારું ચિત્ત એમ કહે છે, અને જ્ઞાનીનું ચિત્ત નિર્મળ હોય છે. નિર્મળ ચિત્તની અંદર વસ્તુનું યથાર્થ દર્શન થાય છે. એ કોઈ ભવિષ્ય જ્ઞાન નથી કહેતા, પણ કોઈ પણ વાત આવે તો બેટા આ કરવું અને આ ન કરવું એમ જ્યારે વડીલ વાત કરે ત્યારે એને પોતાના સંતાનોનું ચિત્ત એટલું બધું હૈયે હોય અને નિર્મળતા હોય તો જ, જો મલિનતા હોય, જો સ્વાર્થ હોય તો સાચો માર્ગદર્શક પોતાના સંતાનનો પણ એનો બાપ બની શકે નહીં કે મા પણ બની શકે નહીં. જો પોતાનું અંતઃકરણ શુદ્ધ ન હોય તો આપણે ત્યાં કહ્યું છે કે મોટાનું માનવું, મોટો એ કે જે પોતાના તમામ વ્યક્તિત્વના સ્વાર્થથી રહિત થયો છે તે. કાવા દાવાને કપટ ખેલે છે, મોટો નથી, વડીલ નથી, એ માય નથી ને બાપે નથી, કેમ કે સંતાનના હિતની સાથે પણ એને તો અનેક પોતાના ઉદ્દેશો જોડ્યા હોય છે. જગતમાં માથી કોઈ મોટું મહાન નથી, પણ મા એ છે કે જેને પોતાનું કંઈ નથી, એ મા મહાન છે. સંતાનના હિતની અંદર જ જેણે પોતાનું સર્વસ્વ જીવન સોંપ્યું છે. પણ આપણને એ બધા ભેદની ક્યાં ખબર છે? આપણે તો જેવું અનુકૂળ લાગે એવો કહેવતનો ઉપયોગ કરવો. મા બાપનું માનતા નથી તમે, પણ કયા મા બાપનું માનવાનું છે? તો તમે કાલ હવારે કહેશો કે ઋષભદેવ માની નહોતું માન્યું, સારું, વાત જુદી છે, સમજવું પડશે. એ ફળ નથી, અમારા ચિત્તમાં એમ આવે છે એટલે મેં તમને કહીએ છીએ. એટલે ઊંધું સમજતા નહીં કે એક બાજુ એમ કે છે કે તમારા તરફ અન્ય ભાવ નથી અને પાછું લખે છે તો ના. સૌભાગ્યને આ ગેરસમજણ ન થાય એટલે તરત જ પત્ર હજી ઓલો નાખ્યો હશે, પોસ્ટ થયો હશે, ત્યાં બીજો પાછો નાખી દીધો એ જ દિવસે, આસોવદ અમાસ એ જ દિવસે, અને લખ્યું પાછું કે તમારા ત્રણેય પત્રોડા ઉત્તરનું મેં પત્રું લખ્યું એ બહુ સંક્ષેપમાં લખ્યું, અને એનો ઉત્તર વખતે તમે કદાચ સમજી ન શકો માટે ફરીથી લખું છું, કેમ કે એમાં લખ્યું છે કે એ કરવું નથી, અને પાછું લખ્યું છે કે અન્ય ભાવ નથી, એટલે તરત જ ગોટાળે ચડી જાય કે વાહ અન્ય ભાવ છે નહીં ને અમારું કીધું કંઈ કરવું. અમારું ચિત્ત ના પાડે છે, એમાં ફળ નથી. અત્યારે કરશો તો તે નિષ્ફળ જશે, માટે તમારે એ વિચાર જે તમારા મનમાં ધંધાનો જે છે તે ઉપસમાવો એમ કહે છે. આગળ શું થાય છે? આ ચિત્તની પાછી બીજી બંને વાત લખે છે કે આમાં ફળ નથી, અને આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. ધીરજ રાખો, તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘડતો નથી, અને આવી જ સ્થિતિ બહુકાળ રહેવાની છે એમ છે જ નહીં. આ હૈયા ધારણા છે કે અમે તમને ના લખી છે પણ તમે એનો હેતુ સમજજો. વળી પાછો મનની અંદર કોઈ પણ પ્રકારનો ક્લેશ ન થવો જોઈએ કે જ્ઞાની પુરુષની વાતમાં તો વિરોધાભાસ દેખાય છે. એક બાજુ લખે છે કે અન્ય ભાવ નથી તમારા પ્રત્યે, અને બીજી લખ્યું છે કે જે વેપારની ગોઠવણ લખી છે તે હાલ કરવા યોગ્ય નથી. તો કરવા યોગ્ય નથી ને અન્ય ભાવ નથી, તરત જ આ જ્ઞાનીની કરુણા, આ જ્ઞાનીની કૃપા, આ જ્ઞાનીનું હૃદય અને સૌભાગભાઈ કૃપાળુ દેવના હૃદયરૂપ છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય એટલે એને ખુલાસો તરત જ લખે,
ઓલા ત્રણ પત્રોના જવાબ લખવામાં ખૂબ ભાર લાગે, પણ એક પોસ્ટકાર્ડ ગયું એની પાછળ બીજું પોસ્ટકાર્ડ, તરત જ જાય છે, તે જ દિવસે જાય છે, અને બંને પત્ર સાથે મળે, જેથી કરીને પહેલા પત્રમાં લખેલી કોઈક વાત સંક્ષેપતાને કારણે ન સમજી શકાય અને એને કારણે કોઈ વિકલ્પ જ્ઞાની પ્રત્યે આવી જાય તો બંધનું. કૃપાળુ દેવ કહે છે, અમારા થકી પણ કોઈને બંધ થાય, અવજ્ઞા થાય એવું અમે ઈચ્છતા નથી. એટલું બધું સાદી વાતની અંદર પરમ ગંભીર રહસ્ય એક એક પત્રની અંદર પ્રભુ મૂકે છે. અને ત્યાં કહે છે કે ધીરજ રાખો, જે પરિસ્થિતિ આવે છે એ બહુ કાળ રહેવાની, કારણ કે પ્રત્યેક સ્થિતિ એ શુભાશુભ કર્મનો ઉદય છે અને દરેક કર્મને પોતાની કાળ સ્થિતિ છે. કર્મ જ્યારે બંધાય, જેટલા વખત પહેલાં બંધાયું હશે ત્યારે એની પ્રકૃતિ, એના પ્રદેશ, એનો અનુભાગ અને એની સ્થિતિ એટલે કાળ સ્થિતિ એ એક જ સાથે બંધાઈ જાય છે, ત્યારે જ બંધાઈ જાય છે. પછી ભલે ને 10 ભાવ પછી ઉદયમાં આવે, પણ એની સ્થિતિ નક્કી થઈ ગઈ કે કેટલો સમય રહેશે અને કેવું ફળ આપશે. એટલે કહે છે કે એ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ જ છે જ નહીં એમ છે. એટલે તમે એ પણ શાંતિ રાખજો કે જે કઈ સ્થિતિ આવે છે તે ટકવાની નથી, જે આવ્યું છે તે તો ચાલી જશે, આ આવ્યું એ પણ જશે અને પેલું આવ્યું એ પણ જશે અને કંઈક નવું મળશે તો એ પણ જશે, બધું જ જશે, માત્ર એનો જુનારો, એનો જાણનારો અને એનો વેદનારો હું કાયમ છું, નિત્ય છું, શાશ્વત છું, અવિનાશી છું. આ દ્રષ્ટિ મુમુક્ષુની અંદર આવવી જોઈએ. બધી જ સ્થિતિ અને સંયોગો એ બધા સમયકાલીન છે, કાલાતીત જો કોઈ હોય તો એનો જોનારો, એનો જાણનારો, એનો ચેતનારો, એનો વેદનારો છે, કે જે જાણે છે તે કાયમ છે, બધું આવે છે અને જાય છે. આ આખું સ્વરૂપ છે સંસારનું, કે સ્થિતિઓ કર્મ છે, જીવની સાથે પ્રવાહથી અનાદિથી છે, પણ કોઈ કર્મ અનાદિથી નથી, એક કર્મ અનાદિથી નથી, કર્મનો પ્રવાહ જીવ સાથે અનાદિથી છે, જીવ અનાદિથી કર્મ સાથે બંધાયેલો છે, પણ કોઈ એક કર્મ અનાદિથી ચાલ્યું આવે છે નહીં. કર્મ જે આવે છે તે પોતાની કાળ સ્થિતિ લઈને, આટલું પણ જો સમજણ જ્ઞાની પુરુષના આશ્રયે થાય તો પોતાના નિત્યત્વની શ્રદ્ધા થાય તો કોઈ પણ પ્રકારના ક્લેશ અને સંક્લેશના તાપ ઉતાપના પરિણામ બહુ મંદ થશે. જે આવ્યું છે તે જોઈ લઈએ, બસ ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. કેવી રીતે જોવું? તો એક ધીરજથી અને બીજું સાક્ષીવત. સાક્ષીવત હવે આ જે કર્મ છે એ કેવી રીતે ફળ આપે છે, શું આપે છે, ચાલો હું જોઉં, એમાં ભળ્યા સિવાય. સાક્ષીવત જોવું એટલે જે કંઈ બનાવ બની રહ્યો છે, જે ઘટના ઘટી રહી છે, જે પરિસ્થિતિ ચાલી રહી છે એની અંદર ભળવું નહીં, પણ જોવું, જાણવું. સાક્ષી વસ્તુની ઘટનાને યથાતથ્ય જાણે છે જો એ સાક્ષી હોય તો. કોર્ટની અંદરનો જેને અનુભવ હોય ને ખબર પડે કે સાક્ષીની વાત માનવામાં આવે, શું કામ? કે સાક્ષીને એની સાથે કંઈ લેવા દેવા નથી. જે ઘટના ઘટી છે, જે ઘટના ઘટી છે એમાં બે પક્ષકારો છે, સાક્ષીને કોઈ સાથે કંઈ લેવા દેવા નથી, એને માત્ર ઘટનાનું બયાન, સત્ય હકીકત અને તથ્ય આ આમ થઈ રહ્યું છે એની સાથે મારે કંઈ લેવા દેવા નથી. કૃપાળુ દેવ જુઠાભાઈને લખે કે આ તમારા માનેલા મુરબ્બીને અને આ વિચિત્ર જગતને કાંઈ લેવા દેવા નથી, એને માટે લોકો ગમે તે કહે તમે ચડ વિચર થશો, લોકો ગમે તે કહે અમારે શું લેવા દેવા જગત, અરે અમે તો જગતના સાક્ષી છીએ, જોઈ રહ્યા છીએ સૌ કેવો ખેલ કરે છે. ખેલથી પર રહેવાની દ્રષ્ટિ, સંસારમાં હોવા છતાં સંસારથી પર રહેવાની દ્રષ્ટિ, કર્મના સંયોગની સાથે હોવા છતાં એ સંયોગના સાક્ષીરૂપ રહેવાની દ્રષ્ટિ. એટલે કૃપાળુદેવ કહે છે આ સંસારમાં રહેવું અને સાક્ષીરૂપે રહેવું અને કર્તા રૂપે ભાસવું આ તો બે ધારી તલવાર જેવું. લોકો માને છે કે અમે કરતા છીએ, પણ અમે તો સાક્ષી છીએ. અમે વ્યવસાયના પણ સાક્ષી, વેપારના સાક્ષી છીએ. ધીરજથી સાક્ષીરૂપે જોવું શ્રેયરૂપ છે. પરિસ્થિતિ આ કાળમાં સૌ કોઈની જુદી જુદી ચિત્ર વિચિત્ર હોય, પણ એની માટેનો ઉપાય એક જ છે પરમાર્થનો, કે એક તો એ કાયમ રહેવાની છે એવું નથી, બીજું એને જોયા કરવું, જે થવાનું છે તે થયા કરશે. સાક્ષીરૂપે જો, સાક્ષીરૂપે જો એટલે મારે એની હેરે કંઈ લેવા દેવા નથી. એના થકી મારું અકલ્યાણ છે ને એના થકી મારું કલ્યાણ છે એવું પ્રસંગ સાથે તદ્રુપતા એકરૂપતા લાવવી નહીં. એટલે કર્મ ઉદયમાં આવે તે અવિષમ પરિણામે ભોગવી લેવા. વિષમ પરિણામ એટલે એની સાથે તદ્રુપ થવું, કાં હર્ષમાં અને કાં શોકમાં. તો દેહાદીને વિશે પણ જ્ઞાની પુરુષો હર્ષ શોકાદી કરતા નથી. આ સાક્ષી રૂપે તો પત્રમાં કહે છે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે અને કોઈ ભય રાખવો ઘટતો નથી. બીજું સાથે સાક્ષીરૂપ જોવું અને ભય રાખવો ઘટતો નથી. આમ થશે તો, આમ થશે તો તું સાક્ષી નથી, તો તું અંદર ભળી ગયો, કાંઈ નહીં થાય. અને જે થવાનું હશે તે થઈને જ રહેશે, માટે ભય ન રાખવો. કારણ કે ભય રાખવાથી વાત ટળી શકતી નથી, કોઈ ભય નહીં રાખવો. આખરે જેને કહીને કે શું કરશે, જે કોઈ પરિસ્થિતિ શું આવશે, તો આપણે કહીને કે ફાંસીને માચડે નહીં ચડાવે. અને કદાચ ફાંસીને માચડે ચડાવે તો આ દેહ જશે એટલું જ ને, જ્ઞાનીઓથી આગળ ચાલ્યા. આપણે એમ કહીએ છીએ કોઈ મારી તો નહીં નાખે ને, કીધું બોલો શું કરે સહી, મારી તો નહીં નાખે ને, આપણને આશા છે કે મારશે નહીં. જ્ઞાનીને મારી નાખે એની ચિંતા નથી. જંગલી ઘાતકી પ્રાણીઓ અરણ્યની અંદર પોતે ધ્યાન કરતા હોય તેને મિત્ર માને, મારી નહીં નાખે, તું મારી નાખે તો એમાં કઈ વાંધો નથી, એ કઈ મારા આત્માનું હનન કરી શકે એમ. એટલે કૃપાળુદેવ સાદી ભાષામાં કે વેદના ગમે તેટલી હોય મારા સ્વરૂપનો નાશ તો નહીં કરે ને, દેહને મારી નાખશે કદાચ. આ રોગ આવ્યો છે તો જીવ લઈ લેશે મારો, ભલે જીવ લઈ લેશે ને, મારું જીવન લઈ લેશે, મારો આત્મા લઈ લેશે, મારું સ્વરૂપ લઈ લેશે, મારો સ્વભાવ ખતમ થશે. એવી જ્ઞાનીની વાણીની અંદર મહત્તા જુઓ, આશય જુઓ, ગંભીરતા જુઓ, ભાવ જુઓ કે જે કંઈ થશે શું કરશે, તો કે મારી પર્યાયનો નાશ થશે સ્વરૂપનો. આવી દીર્ઘ દ્રષ્ટિ મહાત્માઓની, કારણ કે એની સ્વરૂપ દ્રષ્ટિ છે, એની તત્વ દ્રષ્ટિ છે, એની આત્મદ્રષ્ટિ છે, એમની પાસે દ્રવ્ય દ્રષ્ટિ છે અને આપણી પાસે પર્યાય દ્રષ્ટિ છે. અત્યારે વર્તમાનમાં બસ સુખદ કે દુઃખદ, સારું કે ખરાબ, પ્રીતિ કે અપ્રીતિ, ગમતું કે અણગમતું, આ બધી આપણી પર્યાય દ્રષ્ટિ છે. જ્ઞાનીઓ સનાતન, સત્વ, સત્ય, નિત્ય અને શાશ્વત એવા પોતાના દ્રવ્ય ઉપર ધ્રુવતાની દ્રષ્ટિ છે. ભગવાને ત્રિપદીની અંદર જે કહ્યું છે કે ઉત્પાદન વ્યય થયા કરશે પર્યાય રૂપે, પણ ધ્રુવતા તો ઉત્પાદ વ્યય અને ધ્રુવ ઉપનેવા વિઘ્નેવા ધ્રુવેવા, આ એની પદાર્થ પોતાની ધ્રુવતાને કાયમ રાખીને એમાં ઉત્પાદ વ્યય પર્યાયના થયા કરે છે. બસ આ મારી ધ્રુવતા તો કાયમ છે. એના ઉપર દ્રષ્ટિ જેને છે એને લાગે કે જગતની કોઈ તાકાત, જગતની કોઈ સ્થિતિ, જગતની કોઈ પરિસ્થિતિ મારા સ્વત્વનો, મારા સ્વભાવનો, મારા સ્વરૂપનો નાશ કરી શકે. આ બે પત્તા છે. પછી 533 મુંબઈ કારતક સુદ 1951, અહીંયા વર્ષ પણ બદલાય છે. 27 વર્ષ સુધીના જે પત્રો છે પૂરા થઈ 28ના વર્ષમાં આ પત્રોનો હવે અહીંયા એ દર્શન, એમાં કારતક સુદ 1 બેસતા વર્ષને દિવસે લખાયો પત્ર, અને ધારસીભાઈ વકીલ ઉપર લખાયો છે. મતિ જ્ઞાન આદિના પ્રશ્નો વિશે સમાધાન પત્ર દ્વારા એ થવું કઠણ છે, કેમ કે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી એને જણાવે છે. દારસીભાઈના પ્રશ્નો દારસીભાઈ જેવા, એ તો ન્યાયાધીશ હતા, શાસ્ત્રોના અભ્યાસુ, અને સંતો સતીઓને પણ શાસ્ત્રોનો અભ્યાસ કરાવે એવા વિદ્વાન હતા. એટલે એણે મતિ જ્ઞાનના જે પ્રશ્નો છે એના સમાધાન માટેના પત્રો કૃપાળુદેવને લખ્યા છે. તો કૃપાળુદેવ લખે છે કે હાલ કાંઈ એની એવી પ્રવૃત્તિ અમારાથી થઈ શકતી નથી, ચિત્તનું ઉદાસીન્ય એટલું બધું છે, એટલે આ તમારા મતિ જ્ઞાન આદિના પ્રશ્નો વિશેનું સમાધાન પત્ર દ્વારા થવું કઠિન છે, કેમ કે તેને વિશેષ વાંચવાની કે ઉત્તર લખવાની એ પ્રવૃત્તિ હમણાં થઈ શકતી નથી. ચિત્તની દશા જેવી છે તેવી જણાવી છે. એથી કરીને કે જ્ઞાન અમારું નથી એવી વાત નથી, જાણતા નથી એવું નથી, આનું કોઈ સમાધાન નથી એવું પણ નથી, પણ અત્યારે અમે તમને લખી શકીએ એવી સ્થિતિ નથી. મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે, એવા દુષ્મ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતા તમે પ્રશ્નાદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે. નિષ્કપટ દાસાનું દાસ ભાવે. ફરીથી એવું સરસ મજાનું સૂત્ર આપ્યું છે, એણે જ્ઞાનીઓને મુમુક્ષુઓની અનુકંપા છે એનું એક વિશેષ કારણ આપ્યું છે કે કેમ અનુકંપા છે. તો કે જે મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ જેવ રહેવું જેમાં કઠણ છે, એવા દુષ્મ કાળમાં તમે સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે, આવા કાળમાં તમે જ્ઞાની પુરુષ સાથે સંપર્ક રાખો છો, જોડાયેલા છો, એમની સાથે આ પ્રકારનો પત્રવ્યવહાર ચાલે છે, એમના પ્રત્યે આપણી દ્રષ્ટિ છે. આ સંસારમાં આવો ઘોર કળિયુગ અને એમાં જીવની દ્રષ્ટિ પરમાર્થ પ્રત્યે હોય, પરમાર્થના આરાધક એવા સંત પ્રત્યે હોય, તો એ કહે છે અમને તો તમારા સૌ પ્રત્યે અનુકંપા આવે છે, કારણ કે તમે લોકના આવેશે પ્રવૃત્તિ કરતા એવા તમે, લોકનો આવેશ ચારે બાજુ, બસ પ્રવૃત્તિ કરો ને તો રહી જશો રહી જશો રહી જશો, હવ મંડો ભણાવવા ને મંડો કમાવા, બસ ચારે બાજુ દોડધામ કરો ને તો પાછળ રહી જશો અને બાકી રોજાની દુનિયા આગળ વધી જશે એવી હોડ લાગી છે. કોઈ વાત કરવા જેવી નથી. સ્થિર પણ કઠણ છે, કુટુંબ વગેરે બધું બાજુ પર, એટલી બધી ચારે બાજુ આ પ્રવૃત્તિની હોડ, લોકના આવેશે પ્રવૃત્તિ કરતા તમે, આવેશ છે, કાળનો આવેશ છે, ચારે બાજુની દોડધામ છે, ક્યાંય કોઈ જગ્યાએ જંપીને રહી શકાય એવું રહ્યું નથી એવું આ સ્પર્ધાત્મક યુગ. હજી છોકરો દાખલ થાય સ્કૂલમાં ત્યાંથી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે, ચારે બાજુ સ્પર્ધા છે, ધંધામાં કહો, ઉદ્યોગમાં કહો, શિક્ષણમાં કહો, ચારે બાજુ પ્રવૃત્તિનો, અને કોઈને ઘરમાં પગ વાળીને બેસવા જેટલી પણ સ્થિરતા નથી. આમ કરી લઉં, તેમ કરી લઉં, આ કરાવી લઉં, આ કોર્સ કરાવું, અને આમ કરું, નહીં તો રહી જશે, નહીં તો રહી, પણ શું કરવું છે અને શું પ્રાપ્ત કરવું છે ખ્યાલ નથી, લક્ષ્યનો તો અભાવ છે, શું કરવું છે ખબર નથી. બ્રહ્મચારીજીએ પેલું પ્રજ્ઞાવબોધની અંદર એક લખ્યું છે કે વગર વિચારે ઘોડો દોડ્યા જ જતો હોય છે, વેગમાં ઘોડો દોડે છે, એને ખબર નથી ક્યાં જવું, આખરે થાકે છે. એને આનંદગંજીએ ઉપમા આપી છે કે રણની અંદર રોજડું દોડી દોડીને છેલ્લે મરી જાય છે, તરફડીને મરે છે, એને પાણી મળતું નથી. એમ જીવને શાંતિ ને સુખ જોઈએ છે, પણ આ સુખ ને શાંતિ ક્યાં છે, એનું સરનામું ક્યાં છે, શું કરવાથી સુખ મળે, શું કરવાથી શાંતિનો અનુભવ થાય, એની જાણકારી ન હોવાને કારણે બસ જેમ રેસનો ઘોડો દોડ્યા કરે છે ડાબલા બાંધીને, જેમ રણનું રોજડું દોડ્યા કરે છે અને તરફડીને મૃત્યુને શરણ થાય છે, એમ આ જગતના જીવો આ કડી કાળની અંદર દોડતા જ જાય છે, દોડતા જ જાય છે, અને પ્રવૃત્તિ 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 જ. એ કહે છે તે સમયે તમે પ્રશ્નાદી લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે. આવી સ્થિતિમાં તમે અમને પ્રશ્નાદી લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો. ચિત્ત તો દોડધામમાં છે, ચિત્ત તો સંસારની રેસમાં છે, એને બધો જ સમય ઓછો પડે છે. કમાવામાં, ધમાવામાં, સંસારના આર્થિક વ્યવહારો, આજીવિકા સાચવવામાં, લોક વ્યવહાર સાચવવામાં બધો સમય ને પોતાની શક્તિ બધું ઓછું પડે છે. પણ મુશ્કેલી છે કે સમય રાહ જોતો નથી અને શક્તિ પણ રોકાતી નથી. જેમ કાળ જાય એમ જવાબ આપે કે નહીં શરીર? 50 થાય, 60 થાય, 70 થાય પછી તો શક્તિ પણ કઈ, આપણે કામ પ્રવૃત્તિ ઘણી છે ને, કામ ઘણું છે એટલે કાંઈ નું નહીં, બધું આયલા જ કરે. કાળ કાળનું કામ કર્યા કરે છે, સમય ચાલ્યો જાય છે, શરીર ક્ષીણ થતું જાય છે. જ્ઞાની પુરુષો ઉત્તરાધ્યાયનમાં ભગવાન મહાવીર તો દેશના આપે કે ભાઈ જ્યાં સુધી તારી ઇન્દ્રિયો ક્ષીણ થઈ નથી, શરીરમાં જોર છે ત્યાં સુધી ધર્મની પ્રવૃત્તિ કરી લે, પછી તો કાંઈ નહીં થાય. આ બધી પ્રવૃત્તિ કરતા થાકી જાય ત્યારે એમ કહે કે હવે મારે ધર્મની પ્રવૃત્તિ કરવી છે. ભાઈ એમાં જો તારે શરીરની સુખાકારી જોઈએ તો આમાં ન જોઈએ, એમાં જો બળ જોઈએ આ તો આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, અને પછી ચારે બાજુ જ્યાં આવે ઠક ઠક કરીને લાકડીથી બસ મને દેખાતું નથી, મને સંભળાતું, મારે આગળ બેવું છે. અરે તે જિંદગી તો ગુમાવી દીધી, હોય તારે શું અધ્યાત્મને કરવું છે? ગયો કાળ, સમજીશ તો પુરુષાર્થ નહીં કરી શકીશ. ગંગાના કિનારે 90 વર્ષની ઉપરનો એક સંત મહાત્મા બેઠો બેઠો પાણીનીનું વ્યાકરણ લઈને વ્યાકરણના પાઠો વાંચે છે. આનું આમ શું થાય ને, આનું ક્રુદન શું થાય ને, આનું સ્વરૂપ શું થાય ને, કયો શબ્દને ક્યાંથી આવે ને, ધાતુ શું, એનું મૂળ રૂપ શું, વગેરે વગેરે. શંકરાચાર્યજી ત્યાંથી નીકળે, જગદગુરુ, અને એને જોયું કે આ મૂરખ અત્યારે આ ન્યાય ને વ્યાકરણ ને એ બધું લઈને બેઠો છે. હવે કેદી એને કયા ગ્રંથો વાંચવા છે? કાળ તો એને આંબી રહ્યો છે, જીવન તો સમાપ્ત થવાને હારે છે. એટલે કે હે મૂઢ, મતિ મૂઢ, ઉભો થા, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, હવે તારી કોઈ ગતિ રહી નથી, આ બધું મૂકી દે. અત્યારે તું માત્ર કેવલ પ્રભુ સ્મરણમાં લીન થઈ જાય. અને એ જે મોહ મુદગર નામના જે કંઈ 27 જેટલા શ્લોકનું કાવ્ય છે પરમ કૃપાળુ દેવે લખ્યું છે, અને ભજ ગોવિંદમ તરીકેનું કાવ્ય છે, અને એમાં બધી વસ્તુ છે કે જનની જનન જઠરે જનનમ પૂર્ણમ શરણમ બધું છે પછી. અને આખું આંખના પડ્યા ગયા છે, કાન બેરો થઈ ગયો છે, આ કઈ શરીરનું આખું વર્ણન કર્યું છે વૃદ્ધાવસ્થાનું. આવા શ્લોક એક પછી એક આવે, વૈરાગ્ય પ્રેરક છે. કૃપાળુદેવ કહે છે મોહમુદગરને આ ગાથાઓ વાંચી ગયા, હવે આ જીવનની અંદર શું શું કરવું છે? હવે માત્ર કેવળ પ્રભુ સ્મરણ કરીને પ્રભુ સાથે લીનતા કરવાની. દરેક એજ પ્રમાણે એવો ઉપક્રમ પણ એવો હોય, સાધન પણ એવું હોય, તો એ પ્રકારે અહીંયા વિચાર કરવો જોઈએ. અહીંયા કહે છે પ્રવૃત્તિ કરતા તમે, તમે આટલી પ્રવૃત્તિ કરો છો એમાં તમે પ્રશ્નાદી લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે. જ્ઞાનીને શેમાં સંતોષ છે? એની સર્વ ઈચ્છાઓને પૂરી કરવામાં, એને સંતોષ કરવામાં. જો એક જીવન ગયું તો 15 ભવે અવશ્ય મુખ્ય, તો આ શું સમજે કે જ્ઞાનીને ગડપાપડી ભાવે છે, એટલે એ કરીને મોકલે. જ્ઞાનીને આ બટેટા અલગ, તો પેલા સમોસા ભાવે છે, સમોસા. મૂરખ, જ્ઞાનીને શેમાં સંતોષ છે? જ્ઞાનીને શું જોઈએ છે? જ્ઞાની કેનાથી રાજી રહીએ? જ્ઞાની શેમાં રાજી છે? જીવ પોતે આત્મકલ્યાણની પ્રવૃત્તિ કરે, પુરુષાર્થ ઉપાડે, એમાં જ્ઞાની રાજી છે. અને જો આવામાં જ્ઞાની રાજી હોય તો જ્ઞાની ખરો? એ તો એમ કે મારી દીકરીના સસરા છે ને, એના મેથીના થેપલા બહુ ભાવે છે, એટલે મારે મોકલવા પડશે, અને એની આવું ઢોકળા ભાવે છે. બરાબર છે, કેમ કે સંસારના વ્યવહારના સંબંધો છે, મોકલ ઢોકળાનો ડબ્બો અને થેપલાનો ડબ્બો, એને બહુ ભાવે છે. શિયાળામાં એક એક તમારા અડદિયા તો બહુ હારા થાય છે, તો તું કર ને, અમારા હારા થાય છે, આ હિલા કરે. આ રાજી છે વ્યવહારનો, જ્ઞાની આમાં રાજી હોય. સંસારના ખાદ્ય પદાર્થ અને આ ને તે ને આવું એને બહુ ગમે છે. એને શું ગમે? એને ગમે તું કોની વાત કરસ? તારા વ્યવહારીની વાત કરસ કે જ્ઞાનીની વાત કરસ? જ્ઞાનીને સંતોષ એમાં જ છે. આત્મકલ્યાણ કોઈ જીવ સાધતો હોય એમાં. કૃપાળુદેવ લખે છે કે અનંત કાળનું પરિભ્રમણ હવે કેમ સમાપ્તતાને પામે એવા મુમુક્ષુના અંશે ગ્રહાયેલો તમારો પત્ર અમને પરમ સંતોષ આપે છે. ખંભાતના મુમુક્ષુને પત્ર લખ્યો છે કે અમને સંતોષ થાય છે. શું કામ સંતોષ થાય છે? અરે તમે પ્રશ્ન પૂછો છો કે આનંદ કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? પ્રભુ અમારે ધર્મ પામવો છે, અમને માર્ગ મેળવવો છે. જ્ઞાનીનો રાજીપો આમાં છે, જ્ઞાનીનો રાજીપો એમાં નથી. સંસારની ક્રિયાઓ અને વ્યવહારો કરવા, એ વ્યવહાર સંસારમાં કરજો તમારા સંબંધીઓમાં. જ્ઞાની સાથેના એવા વ્યવહારમાં પણ જ્ઞાનીની ઘોર અવજ્ઞા અને આસાતના છે. અને ઓલો જો જ્ઞાની તમે માનતો એવો હોય તો એ જ્ઞાની નથી, પછી એને કઈ શ્રેણીમાંથી જ કાઢી નાખજો. વાત પૂરી થઈ ગઈ. અહીંયા પણ ફરી આપે છે કે અમારા મનને સંતોષ છે કે તમે આવી પ્રવૃત્તિ ધારસી ભાઈ તો એટલા બધા પ્રવૃત્તિશીલ હતા, અને ખરેખર તો એ પોતે પાછળથી એટલો પશ્ચાતાપ છે એને. એને સંસ્મરણમાં લખે છે કે મારી પ્રવૃત્તિના વેગમાં હું આ બાળ મહાત્માને સૌથી પહેલાં મેં એને જોયા હતા અને એના મહાત્મ્યનો મને ખ્યાલ આવ્યો હતો, પણ જીવન સુધી હું ઓળખી ન શક્યો અને બાકીના બધાએ એને લાભ લીધો. અને મને એને છેલ્લે કીધું, પૂછ્યું કે હું જાઉં છું મોરબી તો કે ધરસીભાઈ ઉતાવળ છે. ત્રણ વાર કીધું, રજા ન આપી, ઉતાવળ છે. પછી કે ના જાવું જ છે. તો એમ કે આ તો ન્યાયાધીશ છે, અને માથાકૂટ કોઈ બીજી ન કરે. તો કે ભાઈ, જે રત્નમય વાણી આ દેહ દ્વારા કહેવાની હતી તે કહેવાનો હવે અવસર નથી. પણ હવે ધરસીભાઈ, અમારી વિદ્યમાનતામાં ત્રણ પુરુષોને જ્ઞાન થયું છે, એટલું એને માત્ર સંકેત કરી દીધો. ધરસીભાઈ લખે છે કે ત્યારે હું સમજી ગયો છું. ત્યારે મને થયું કે મારી ગમે તેટલી વિદ્વતા હોય પણ સત્પુરુષના અંતઃકરણને વાંચી શકતો નથી. એ તો એને જીવનભરનો રહ્યો. એ ગયા પ્રભુશ્રી પાસે 70 વર્ષ કે શું તમને કહ્યું હતું, તમે હવે જે કાંઈ જ્ઞાન પામ્યા છે એમાં બાકીના તો કોઈ છે ને, એક રહ્યા છો તમે, અમને કહો. પ્રભુશ્રી કહે કે અમને તમને કહેવાની આગ્રહ નથી. કેવી સ્થિતિ બને છે જુઓ તો ખરા. પરમાત્માનો યોગ પણ કેવો અયોગ બની જાય છે. આપણે બોલીએ યોગ અયોગ, એ અયોગ અયોગ આ થાય કે આટલું બધું. અને સૌથી પહેલા કૃપાળુદેવનું મહાત્મ્ય જેને ઓળખાયું હતું કે બાળ સ્વરૂપમાં મહાત્મા છે, એ ધારસીભાઈને પોતાના ઘરે, અને એમાં કચ્છના જે આવ્યા હતા શ્રાવકો, માનસીભાઈ ને દેડુસીભાઈ, માલદેવભાઈ ને દેવસી, તો એણે કહ્યું કે આ મહાત્માને હવે કંઈ અમારે પૂછવા જેવું કે ભણાવવા જેવું કંઈ રહ્યું નથી. ત્યારે ધારસીભાઈને થાય છે, ઓહો આણે મારા ઉપર કેટલો ઉપકાર કર્યો. પછી થાય છે કે મને કહ્યું કે આની વ્યવસ્થા કરશો, અને મને કહ્યું કે મારા મામાથી તમે ચેતજો. આ તો મારા પ્રાણના જીવનના રક્ષક છે, દાતા છે. છતાં એ બાળ મહાત્માને 13 વર્ષની ઉંમરે જાણવા છતાં છેલ્લે સુધી હું એમનું શરણ સ્વીકારી શક્યો? બહુ મુશ્કેલી છે. અને જ્ઞાની પુરુષો એક પણ તક એમની લક્ષ બહાર જતી નથી. નતિ જ્ઞાનનો પ્રશ્ન લખે છે ધારસીભાઈ, તો એને જવાબ લખે છે કે અમને તમારી અનુકંપા છે. કારણ કે લોકના આવેશે અને આવું દુષ્મ કાળ એમાં પણ તમે જે પ્રશ્ન લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો છે, હજી તો શું કર્યું તમે, પ્રવૃત્તિમાંથી અવકાશ આપ્યો. આટલી બધી પ્રવૃત્તિમાંથી તમે સત્સંગ માટે, આત્મકલ્યાણ માટે, સત્પુરુષના બોધ માટે અવકાશ આપ્યો. ટાઈમ જ નથી આપણને તો સત્પુરુષના વચનો વાંચવાનો, વિચારવાનો, એના સત્સંગ કરવાનો, એની સાથે મળવાનો, એમની ભક્તિ કરવાનો, એમની ઉપાસના, કાંઈ ટાઈમ જ નથી. કેટલું બધું કામ છે, મારે દિવસ ટૂંકો પડે છે અને આયુષ્ય પણ ટૂંકું પડે છે. લંબાવી દેશે, આરજી કરજે એક્સટેન્શનની. કાંઈ થાય નહીં, ગયું તે સમજી લેજે, જે જાય તે ઘડી ફરીને નહીં મળે. એમ અવકાશ આપ્યો છે એ મારા મનને સંતોષ થયો છે. નિષ્કપટ દાસાનું દાસ પાડે, શબ્દ લખ્યો છે ધારસીભાઈને નિષ્કપટ. અમે તમને આ એકદમ અમારું અંતઃકરણ જે નિષ્કપટ પવિત્ર ભાવમાં નિર્મળ છે એટલે આપણને અને દાસાનું દાસ પાડે. કારણ કે મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું કઠણ છે એવા દુષ્મ કાળમાં અને લોકના આવેશે પ્રવૃત્તિ કરતા એવા તમે ચિત્તમાં અવકાશ આપીને જ્ઞાનના પ્રશ્નો લખ્યા છે, તમારી જિજ્ઞાસા બતાવી છે, તમારી રુચિ બતાવી છે. આ પરમ ઉત્તમ, આ જ્ઞાનીને આમાં સંતોષ છે, જ્ઞાનીને આનો આનંદ છે, જ્ઞાનીનો રાજીપો આમાં છે. જ્ઞાનીને રાજી કરવા હોય તો આપણે વધુ ને વધુ પરમાર્થ માર્ગમાં આગળ વધવું, એમાં જ્ઞાની રાજી છે. અહીંયા એ પત્ર 533 પણ સમાપ્ત થાય છે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગદાન જગત અંતર્યામી.